તારીખ 14/9/1997 શ્રી મદ્રાજ ચંદ્ર પત્રાંક 200 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 246.
એક પત્રમાં આ પત્ર વિશે એમણે એમ લખ્યું છે કે સંતનો અદ્ભુત માર્ગ આમાં અમે દર્શાવ્યો છે. સૌભાગભાઈના પુત્ર મણિભાઈને આ વચનો લખી મોકલ્યા છે. સંતનો અદ્ભુત માર્ગ એમાં પ્રકાશ્યો છે, એમનો અભિપ્રાય એકો છે લખાણ ઉપરનો. 14 વચનો લેખા છે અને વચનાવલી કરીને હેડિંગ આપ્યું છે, જીવ પોતાને ભૂલી ગયો છે તેથી સત્સુખનો તેને વિયોગ છે એમ સર્વધર્મ સંમત કહ્યું છે. જીવ પોતાના મૂળ સ્વરૂપને ભૂલી ગયો છે, પોતાને ભૂલી ગયો છે એટલે પોતાના મૂળ સ્વરૂપના વિષયમાં પોતે અજાણ છે કે પોતાનું મૂળ સ્વરૂપ કેવું છે અને તેથી તે દુઃખી છે, અથવા સત્સુખનો વિયોગ છે એટલે સાચું સુખ નથી. કલ્પિત સુખમાં ક્યારેક ક્યારેક રાચે છે જીવ, પણ એ સુખ સુખ નહીં હોવાથી આકુલતાપૂર્વક એ સુખનો ત્યાગ કરવો પડે છે. સાચા સુખનો વિયોગ છે એટલે પ્રાપ્તિ થઈ નથી એમ બધા આસ્તિક્ય ધર્મો એ વિષય માન્ય કરે છે, સંમત કરે છે એટલે માન્ય કરે છે કે જીવ પોતાના સ્વરૂપથી અજાણ છે અને તેથી જ એ સુખી થતો નથી. એવું જે પ્રચલિત ધર્મો છે વેદાંત આદિ એ બધા એ વાતને માન્ય કરે છે. મૂળ વાતે તીર્થંકર દેવની જૈન દર્શનની છે અને એમાંથી જે અન્ય મતો ઉત્પન્ન થયા એમણે પણ કેટલીક વાતો માન્ય રાખી છે, કેટલીક વાતો માન્ય નથી રાખી, એટલે તે અન્ય મત છે. પણ આ વાત તો માન્ય રાખેલી છે, બીજા ધર્મોએ પણ આ વાત માન્ય રાખી છે. પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ થાય છે એમ નિશંક માનવું. હવે જે પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે એ સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિથી એનો નાશ થાય એ વાત તો શંકા કરવા જેવી રહેતી નથી. નિશંક વાત છે કે જે પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે એ આત્મજ્ઞાનથી નાશ પામે અને એ અજ્ઞાન નાશ પામે તો સાચા સુખની ઉત્પત્તિ થાય અથવા સાચું સુખ જીવને મળે. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ એ સ્વાભાવિક સમજાય છે. શાકભાજી લેવા હોય તો શાક માર્કેટમાં જવાય, ઝવેરીની દુકાને ન મળે. અને સોના હીરા ઝવેરાતના દાગીના લેવા હોય તો શાક માર્કેટમાં ન મળે, ઝવેરી બજારમાં જવું જોઈએ. જેને આત્મજ્ઞાન થયું છે એવા જે જ્ઞાની તેની પાસેથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય બીજેથી ન થાય એ સહેજે સમજાય એવી વાત છે. એટલે જેણે આત્મજ્ઞાનની અથવા આત્મસુખની પ્રાપ્તિ ઈચ્છવી હોય તેણે જ્ઞાની પાસે જવું જોઈએ અને ત્યાંથી પ્રાપ્તિ કરવી જોઈએ. એ સહેજે સમજાયું છે, છતાં પણ જીવ લોકલજ્જા આદિ કારણથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, એ જ અનંતાનું બંધી કસાયનું મૂળ છે. લોકલજ્જા આદિ એટલે કોઈ બીજા કારણો, મોટા ભાગે સમાજની શરમ નડે છે, સંપ્રદાયવાળાની શરમ નડે છે, તેથી સંપ્રદાયમાં જે આત્મજ્ઞાન વિનાના ગુરુ સ્થાને હોય છે એનો આશ્રય કર્યા કરે છે, એની પાસે જાય છે. આવું લગભગ બને છે. જીવ લોકલજ્જા આદિ કારણોથી અથવા કોઈ અંગત કારણથી ગમે તેમ પણ મુખ્ય કારણ આ છે, સમાજની શરમ નડે છે. તમે કેમ બીજે જાઓ છો, આપણા સંપ્રદાયના સાધુઓને છોડીને તમે બીજે કેમ જાઓ છો, અથવા એ ત્યાગી છે, તમે જાઓ છો એ તો ત્યાગી પણ નથી. આમણે તો ઘર ને દુકાન બે છોડ્યા છે, એમણે કાંઈ છોડ્યું નથી. એમ કહેવાવાળા, દબાણ કરવાવાળા પણ મળે છે. પોતાને પણ એમ થાય છે કે આપણે આ સમાજની વચ્ચે રહેવું છે, કેટલાક સમાજના કાર્યો પણ આપણે હજી બાકી છે. કોઈને દીકરી પરણાવી હોય, કોઈને દીકરો પરણાવવો હોય, કોઈએ બીજા અનેક પ્રકારના આર્થિક સંબંધો હોય, બીજું હોય, ત્રીજું હોય, અનેક વાતો હોય છે, આદિમાં અનેક પ્રકાર લઈ લેવાય. એ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. કોઈ પણ નામ નથી લીધું, સંપ્રદાયના સાધુઓ ગુરુઓ એવું કાંઈ નામ નથી લીધું, અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. અને એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ, જે મિથ્યાત્વ સહિત હોય છે હંમેશા, એનું મૂળ કારણ આ છે કે જીવ જ્ઞાનીનો આશ્રય કરતો નથી અને અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. આ કારણે એવું બને છે. જ્ઞાનીની પ્રાપ્તિ, જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી, જ્ઞાન એટલે આત્મજ્ઞાન લેવું, જ્ઞાન એટલે શાસ્ત્ર જ્ઞાન નહીં, એ તો વિદ્વાનોને હોય છે. એવું જરૂરી નથી કે જ્ઞાની વિદ્વાન જ હોય, જ્ઞાની વિદ્વાન હોય પણ અને વિદ્વાન ન પણ હોય. વિદ્વાન વિદ્વાન હોય એટલે જ્ઞાની હોય જ એવું પણ કાંઈ જરૂરી નથી. આત્મજ્ઞાનનો વિષય છે, કેમ કે સ્વરૂપ જ્ઞાનની વાત છે. પોતાના જીવ પોતાના સ્વરૂપને ભૂલ્યો છે, એટલે જેને આત્મજ્ઞાનની પ્રાપ્તિની ઈચ્છા થઈ હોય તેણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું, પોતાની ઈચ્છાએ ન વર્તવું. ધર્મ સાધન કરવામાં પણ એણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું. રોગ મટાડવો હોય તો ડાક્ટરની ઈચ્છા પ્રમાણે ખાવું પીવું રહેવું, ઓપરેશન આદિ કરાવવા, ચરી પાળવી અને બીજા જે કાંઈ નિયમ બતાવે તે પાળવા. શરીરની ટ્રીટમેન્ટમાં પણ મોટો રોગ થયો હોય તો ડૉક્ટરની શરણાગતિ સ્વીકારવી પડે, સર્વાંશે ટોટલ સરેન્ડર થવું પડે. હોસ્પિટલમાં ભરતી કર્યા હોય ત્યારે શું થાય, આઈસીસીયુમાં લઈ જાય છે ઇન્સેન્ટિવ કેરમાં, શું પરિસ્થિતિ થાય છે, કોઈને મળવા નહીં દઈએ, કોઈની સાથે વાત કરવા નહીં દઈએ, પૂરેપૂરા એક ઓરડામાં બાંધી રાખે, બંધ ઓરડામાં 24 કલાક. ડાક્ટરની ઈચ્છા એ વર્તવું પડે છે કે નહીં એમાં પણ ગેરંટી નથી, એને સાજો કરી દેવાની કોઈ ડાક્ટર ગેરંટી લેતા નથી. ઉલટાનું તમારી પાસે સહી કરાવી લઈએ છે કે ભાઈ આ મરી જાય કરે તો અમારી જવાબદારી નથી, જવાબદારી તમારી છે. અહીંયા જ્ઞાની ગેરંટી લેશે કે જો તું જ્ઞાનીની આજ્ઞા એ રહે તો મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈ જાજે. ત્યાં જે શરીર માટે શરણાગતિ સ્વીકારે છે એ શરીર ગમે તેટલું તંદુરસ્ત થાય તો પણ એક દિવસે છૂટી જવાનો. અહીંયા જ્ઞાનીની આજ્ઞા એ વર્તતા સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન અનંત જ્ઞાન સહિત જો એવી વાત છે. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી તેણે જ્ઞાનીની ઈચ્છા એ વર્તવું એમ જિનાગમ આદિ સર્વશાસ્ત્ર કહે છે, બધા શાસ્ત્રો પણ એમ જ કહે છે. હું કહું છું ને, આગળના બધા જ મહાત્માઓ શાસ્ત્રમાં એ વાત કહી ગયા છે. પોતાની ઈચ્છા એ પ્રવૃત્તતા અનાદિકાળથી રખડ્યો, પોતાની ઈચ્છા એ પ્રવૃત્તા રખડ્યો છે એટલે પોતાની મનમાની કરી છે. ધર્મ કરવામાં પણ પોતાની મનમાની કરી છે. સવારે વાત ચાલી હતી, ગુરુદેવે સંપ્રદાય છોડ્યો તો લોકોએ સંપ્રદાય નથી છોડ્યો, એ છોડીને તમારે જે કરવું એ કરો, અમારે તો સંપ્રદાયમાં રહેવું પડે એમ છે. શું સંપ્રદાયમાં હતા ત્યારે એમ માનતા હતા કે આપના જેવું જ્ઞાન કોઈનામાં નથી, અમે તો બધા તમને સાંભળવા આવીએ છીએ. એ જ સાંભળનારા એમ કે આ તમે બરાબર નથી કર્યું એમ કહે છે. શું કહે છે, તમે બરાબર નથી કર્યું, તેના કરતાં જ્ઞાન વધી ગયું ને. ક્યાંથી વધી ગયું, પહેલેથી જ વધારે હતો, આ તો પ્રસંગે વધારે ખબર પડી કે જ્ઞાન પ્રાપ્તિ માટે અમે આવતા હતા. ખરેખર તો પહેલેથી જ હતું વધારે એમ છે, પણ એ કહેતા નહોતા, આ કહેવાનો પ્રસંગ આવ્યો. તમે કર્યું બરાબર નહીં એનો અર્થ કે તમારા કરતાં અમને વધારે સમજણ પડે છે. તમે સંપ્રદાય છેડ્યો એ તમારી ભૂલ છે, અમે એવી ભૂલ કરવા માગતા નથી. આમ છે. પોતાની ઈચ્છા એ પ્રવર્તતા અનાદિકાળથી રખડ્યો છે, આમ જ રખડ્યો છે. હું સમજુ છું, મને પણ ખબર પડે છે અને તેથી એ જ્ઞાનીને ઓળખી શક્યો નથી. કૃપાળુ દેવે 416 નંબરના પત્રમાં જ્ઞાની પુરુષની ઓળખાણ નહીં થવાના કારણોની ચર્ચા કરી છે. ત્રણ કારણ લીધા છે. ઓળખવા માટે પણ ઘણી વાત કરી છે અને નહીં ઓળખવા માટે પણ ઘણી વાત કરી છે. બે પડખાની વાત એમણે કરી છે ખુલ્લી. ઓળખવા માટે એમને 476 નંબરના પત્રમાં વાત કરી છે અને નહીં ઓળખવાના કારણોની ચર્ચા 416 નંબરના પત્રમાં કરી છે. એમાં પહેલું કારણ આ લીધું છે, હું સમજું છું એવું જે જીવનું અભિમાન. શું લીધું છે? એ જીવને અભિમાન છે કે હું પણ સમજું છું. એટલે નાનીના વચનોની તુલના પોતાની દ્રષ્ટિએ કરે છે. અમુક વાત બરાબર આવે છે પણ અમુક વાત બરાબર નથી આવતી. એને કદી નાનીના ઉપદેશનો લાભ થાય નહીં, એટલે આત્મજ્ઞાન કદી એને થાય નહીં. એ હું સમજુ છું એ સૌથી મોટો દોષ છે. હું કાંઈ સમજતો નથી એમ અભિપ્રાય રાખીને સમજવા બેસે તો વારો આવે એવું છે. નહીંતર ઓળખાણ જ થાય એવું નથી ને સમજાય એવું પણ નથી. પણ માણસે કાંઈક વાંચી નાખ્યું હોય છે પોતાની મનમાંની રીતે, કંઈક સાંભળી લીધું હોય છે. સંભળાવનારા તો ઘણા હોય છે સંસારમાં. ક્યારેક કોઈની પાસે કંઈક સાંભળ્યું છે, કંઈક પુસ્તકો વાંચ્યા છે, કેટલાક અભિપ્રાયો એના ઉપરથી બાંધ્યા છે. એ અભિપ્રાયો સાચા છે, યથાર્થ છે કે અયથાર્થ છે એની પોતાને જ ખબર હોતી નથી. અને પછી જ્ઞાની સામે આવે ત્યારે કેટલુંક ઠીક લાગે ને કેટલુંક બરાબર નથી એમ લાગે છે. આવી પરિસ્થિતિ ઊભી થાય છે. એ જ્ઞાનીને ઓળખી શકે નહીં. બીજું કારણ, જ્ઞાની કરતા પણ કુટુંબ પરિવાર અને પરિગ્રહ આદિ પ્રત્યે વિશેષ રાગ, વધુ રાગ. જો આ રાગી જીવને ના રાગની માપણી કરે છે કે તું રાગ તો તને છે, વિતરાગ નથી થયો એટલે રાગ તો છે. હવે તને જ્ઞાની પ્રત્યે કેટલો રાગ છે અને તારા ઘરવાળા પ્રત્યે અને તારા પરિગ્રહ પ્રત્યે તને કેટલો રાગ છે. એમાં કયું પલ્લું નમે છે ઈ કે નાની અને દેવગુરુ શાસ્ત્ર બધા એમાં આવી જાય છે. જ્ઞાનીમાં મંદિર બંધાવવાનું હોય તો ફંડ ફાળો કરે, આમાં 25 લાખની જરૂર છે કે 35 લાખની જરૂર છે, પણ આપણા 5000 લખો. તો કે ભાઈ 5000માં કાંઈ મંદિર થાય નહીં. તો કે બહુ સારું, 10000 લખો, 25000 લખો, 50000 લખો, પછી બાકીના બીજેથી તમે મેળવો. કેમ કે પોતે તો કાંઈ જવાબદારી લેતો નથી. દીકરીના લગ્ન થાય તો કાંઈ ફંડ ફાળો કરે કોઈ? એમાં 5 લાખનો 10 લાખનો જેટલો ખર્ચો કરવાનો વિચાર હોય એમને પોતાની ઈચ્છા પ્રમાણે, પોતાની શક્તિ પ્રમાણે નહીં હોય. પેલા ફંડ ફાળામાં એમ કે મારી શક્તિ પ્રમાણે લખાવું છું, આથી વધારે તમે આગ્રહ નહીં કરતા. ત્યારે પેલા લખાવવાવાળા એમ કે ભાઈ તમારી શક્તિ તો ઘણી છે. તો કે મને ખબર છે, ગમે એમ કરીને પણ એમાં સંકોચ કરે છે અને અહીંયા શક્તિ બહાર જઈને પણ ખર્ચો કરે છે. કરે છે કે નથી કરતા? કે એમાં શક્તિ જોવે છે? હે, દેવું કરીને પણ ખર્ચો કરે. સાધારણ માણસો દેવું કરીને ખર્ચો કરે છે. નોકરી કરતો એ લોન લઈ લે શેઠ પાસેથી. હવે ઘરે લગ્ન છે, દીકરીના થોડો તમારે લોન આપવી પડશે આ વખતે, પછી હું આસ્તે આસ્તે તમને કાપી દઈશ. એ ત્યાં સુધી જ્ઞાની ઓળખાય નહીં. આ બીજું કારણ આપ્યું છે એમણે. અને ત્રીજું કારણ લોકલજ્જા, માન ન મળતું હોય ત્યાં ન જાય, માન મળે ત્યાં જાય. વખાણ થતા હોય, પ્રશંસા થતી હોય, અને પ્રશંસા કરતા હોય, બીજે જાય જરા ઠપકારતા હોય તો એને એમ થાય કે મને અહીંયા મારું અપમાન થાય છે, મારી અપકીર્તિ થાય છે. હા, જ્ઞાની તો નિષ્પૃહ છે, લાગ પડે ઠપકારે પણ ખરા, આમ ન ચાલે. એવા લોકલજ્જા આદિ કારણોથી, અપમાન ભયના કારણે, અપકીર્તિ ભયના કારણે, સમાજની આબરૂના કારણે જે જ્ઞાને હોવા છતાં એની ઉપેક્ષા કરે છે, એની સમીપતા નથી કેળવતો, એને ગૌણ કરે છે, એ પણ જ્ઞાનીને ઓળખી શકે નહીં. એ ત્રણ કારણો એમણે 416 નંબરના પત્રમાં ચર્ચા કરી છે. શું કહે છે? જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી તેણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું, એમ જિનાગમાદી સર્વશાસ્ત્ર કહે છે. પોતાની ઈચ્છાએ પ્રવર્તતા અનાદિકાળથી રખડ્યો. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ એટલે આજ્ઞાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. જુઓ, આમાં શાસ્ત્ર આજ્ઞા નથી લીધી. પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ એટલે આજ્ઞાએ, ઈચ્છાને જ આજ્ઞાનું સ્વરૂપ આપી દીધું છે. એટલી તૈયારી જેની હોય વર્તવાની, ત્યાં સુધી અજ્ઞાન નાશ પામે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય એવું બનતું નથી. આટલી તૈયારીમાં આવવું પડે છે. જ્યાં સુધી પૂરેપૂરું શરણ ગ્રહણ ન થાય ત્યાં સુધી અજ્ઞાનનો નાશ થઈને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય એવું બનતું નથી, એમ સ્પષ્ટ કહી દીધું છે. ડૉક્ટરનું શરીર માટે બધું માને તો અહીંયા આત્મા માટે આ ડૉક્ટરનું માનવું, એમાં વાંધો શું આવે? ત્યાં શું ગણે કે તો થોડોક ટાઈમ છે ને, હાજા થઈ ગયા પછી તો કે નહીં, એમ કે આખી જિંદગી ઘી દૂધ નહીં ખાવાના, નહીતર ફરીને હાર્ટ એટેક આવશે, મૂકી દેવા પડે. બહુ ખાવાના રશિયા હોય ને એને છોડી દેવું પડે છે. એવા કેસ જોઈએ છે, આખી જિંદગી ખાવાના રસ લીધા હોય, એમાંથી પછી કોઈ મોટો રોગ લાગવો પડી ગયો હોય, હાર્ટ ડિઝીઝ જેવો. જીવવું છે કે મરવું છે, પિસ્તોલ બતાવે ડાક્ટર, ખાધું તો મરી જશો, મૂકી દો ભાઈ સાહેબ, માં મૂક્યું. હા, એકવાર એક મુમુક્ષુનો કેસ હતો, હરકિશન દાસ હોસ્પિટલમાં ગયા હતા મુંબઈમાં, કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. નાની ઉંમરના માણસ હતા, હમણાં રાજેશભાઈને બનેવી થાય. ત્રીસ પાંત્રીસ વર્ષનો યુવાન માણસ, બે કિડની ફેઈલ, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી હતી, પણ ડાક્ટરે બહુ સખત એને ચેતવણી આપી હતી કે જેટલો વખત હોસ્પિટલમાં છો અને ત્યાર પછી હું કહું એમ રહેવું પડશે, નહીતર જો એમાં ભૂલ કરી તો હું કેસ હાથમાં ઝાલીશ. ભલે તમે 3-4 લાખ રૂપિયા ઓપરેશનના ખર્ચા હોય, પણ હું કેસ હાથમાં નહીં ઝાલું અને મારી કોઈ જવાબદારી નહીં ગણાય. એટલી ડિસિપ્લિન હતી કે એની સાથે વાત કરવી હોય તો એના રૂમમાં અમુક જ માણસને સંખ્યામાં જવા દે, 10-12 ફૂટનું અંતર રાખે, તો બૂટ ચંપલ બહાર કાઢીને સ્ટરીલાઇઝ કરેલા એના સ્લીપર પહેરવાના, મોઢે રૂમાલ આડો રાખવાનો, ઓલાને પણ રાખવાનો, અને આટલી મિનિટથી વધારે વાત કરવાની નહીં. 100% સરેન્ડરશીપ, પૂરેપૂરી શરણાગતિ સ્વીકારવી પડે, નહીં તો જવાન માણસ છે, કેસ ફેલ થઈ જાય. એક વખત મૃત્યુ આવે એના કારણને જીવ ઈચ્છતો નથી, અને અનંત મૃત્યુના કારણને માટે એને ગભરાટ છૂટતો નથી, આ સાદું ગણિત પણ એને આવડતું નથી. હે, વાણિયાનો દીકરો હોય તો આવું ન કરે. વાણિયાનો દીકરો એટલે ગણતરીવાળો, વાણિયાનો દીકરો બધી ગણતરી મૂકે. એક મરણનું કારણ હોય તો જોખમ કરવું નથી, ભૂલ કરવી નથી. અનંત મરણનું કારણ ઊભું છે એની ચિંતા કરવી નથી. આ કઈ જાતનો ગણિત છે કે સમજણ છે એ સમજાતું નથી. ત્યારે જ્ઞાની તો અનંત જન્મ મરણથી છોડાવવા માટે કહે છે, એને ડાક્ટરની જેમ ખિસ્સું ભરવાનું કે પૈસા લેવાના કે એને કોઈ વ્યક્તિગત હેતુ નથી કે તમે આટલું આમ કરો તો હું આમ કરું, તો વાત કરું, નહીંતર વાત ન કરું. મારી પાસે જે આત્મજ્ઞાન છે એની વાત આ શરતે કરું એવી વાત નથી. ખુલ્લી કિતાબ છે, ગમે એ વાંચી શકે છે. સમજવાનો પ્રયત્ન કરે તો ગમે તે સમજી શકે છે, અને જેને સમજવાની ગરજ હોય એને આવકારે છે. શું કહે છે? જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. હવે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કોણ કરી શકે છે? તે કરી શકે છે કે જે એક નિષ્ઠાએ તન મન ધનની આસક્તિનો ત્યાગ કરીને તેની ભક્તિમાં જોડાય. શું કહ્યું? એવી રીતે જ્ઞાનીની આજ્ઞામાં કોણ રહી શકે કે જેની એક નિષ્ઠા હોય પહેલા. એક નિષ્ઠા એટલે પૂરેપૂરી શ્રદ્ધા, ચોક્કસ મારું કલ્યાણ આ પ્રકારે થશે જ એવી જેની એક નિષ્ઠા, જેમાં બીજો વિકલ્પ ન હોય એવી જેની શ્રદ્ધા હોય, અને તેના પ્રત્યેની ભક્તિ અને બહુમાનને લઈને તનમન ધનની આસક્તિરૂપ ભક્તિ જેની ઘટી ગઈ હોય. આપવા કરવા લેવા કરવાની વાત નથી એની અંદર. શું નહીં તમારે એમ કહે કે આ તનમન ધન અર્પણ કરવાની વાત હોય તો હમણાં જ તમે ના પાડતા હતા, કંઈ આપવાનું આમાં છે નહીં, માગતી કંઈ માગતા નથી. જો કોઈ માગતા નથી એ તો વાત નક્કી છે. શું પણ એવી પરિસ્થિતિ થયા વિના, એ આગળ છ આગળના વચનમાં એ કહેવું છે કે એવી ભક્તિ મુક્ત કર્યા વિના થયા વિના મોક્ષાભિલાષીને એટલે પૂર્ણ શુદ્ધ થવાનો જેણે નિર્ધાર કર્યો છે એવા મુમુક્ષુને ઉપદેશ પરિણમતો નથી. જોકે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, અને ભક્તિ ઈચ્છે તે જ્ઞાની નથી એમ લેવો છો. તમે મારી ભક્તિ કરો અને આ પ્રકારે તમે મારી ભક્તિ કરો એ જ્ઞાની હોઈ શકે. મોક્ષાભિલાષને ભક્તિ આવ્યા વિના બીજો ઉપાય નથી. એ વન વે ટ્રાફિક છે, એક બાજુની વાત છે, બીજી બાજુની વાત નથી. શું પણ જેને સંસારથી ઉઠી જાય છે તેનું કિંમત એનું મૂલ્યાંકન ઉઠી જાય છે, અને જ્ઞાની પ્રત્યેની બહુમાન અને ભક્તિમાં એ જોડાઈ જાય છે. એક બાજુ એટલો ઝૂકે છે કે બીજી બાજુનો ઝુકાવ એનો છૂટી જાય છે એમ કહેવું છે સહજ માત્રમાં. પણ હવે આવું જ્ઞાની લખે ત્યારે એના ઉપર શંકા લોકો કરે છે. પોતે જ્ઞાની છે અને આવું લખે છે કે એક નિષ્ઠાએ તન મન ધનની આસક્તિ છોડવી, પણ એમ કહ્યા વિના પણ બીજો ઉપાય નથી. જોકે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી. કેવો જીવ લીધો છે? મોક્ષાભિલાષી, ત્રીજા સ્ટેજવાળો, જેને પરિભ્રમણની ચિંતાથી વેદના થઈ છે. એ ચિંતાને વેદનાને વશ જેને ઉદાસીનતા અને નિરસતા સંસારમાં આવી છે. સર્વ ઉદય પ્રસંગમાં અને જેણે મુક્ત થવાનો નિશ્ચય કર્યો છે કે કોઈ પણ ભોગે મારે મુક્ત થવું છે, એવા મોક્ષાભિલાષીને પણ ઉપદેશ ક્યારે પરિણમે? કે એક નિષ્ઠાએ જ્ઞાનીની ભક્તિ ઉગે ત્યારે. ત્યાં સુધી નહીં. ભલે ચિંતનાને વેદના થઈ હોય, ભલે વૈરાગ્ય આવ્યો હોય, અને ભલે એણે નિર્ધાર કર્યો હોય કે મારે મુક્ત થઈ જવું છે, તો પણ જ્યાં સુધી એને જ્ઞાનીની આજ્ઞા એ વર્તવાનો નિશ્ચય ન થાય, સંપૂર્ણપણે જ્ઞાનીની આજ્ઞા, ત્યાં સુધી એને તેનો ઉપદેશ પરિણમે નહીં. એક પત્રમાં પોતે કહ્યું છે, બહુ સારી વાત કરી છે, કે પરમાર્થનો ઉપદેશ જ્ઞાની પુરુષ કરે છે. એ પરમાર્થનો ઉપદેશ ગમે તેટલો સ્પષ્ટ કહે કે લખે, લખીને આપે, તો પણ જેણે આજ્ઞાંકિતપણે સત્સંગને ઉપાસ્યો નથી તેને તે વાત સમજવામાં આવતી નથી. આવી રીતે આજ્ઞાકારિતાનો એક ગુણ લીધો છે. શું? તો કે એનું કારણ શું, એની પાછળનું વિજ્ઞાન શું છે, એની પાછળનું લોજિક શું છે, ન્યાય શું છે? કે વિજ્ઞાન એ છે કે આ જીવને સમજવા માટે, પરમાર્થને સમજવા માટે જે આવરણ છે, સ્વાનુભૂતિ આવરણ, કેવું આવરણ છે? સ્વસ્વરૂપનો અનુભવ ન થઈ શકે એના માટે એને કંઈક આડું આવે છે અંદરમાં. એ સ્વાનુભૂતિ આવરણ છે એ સંપૂર્ણ આજ્ઞાકારિતામાં આવે ત્યારે ખસે છે. સંપૂર્ણ આજ્ઞાકારિતામાં ક્યારે આવે છે કે સંપૂર્ણ ભક્તિમાં આવે છે ત્યારે ખસે છે. ત્યાં સુધી એ આવરણ ખસતું નથી, અને આવરણ ખસે ત્યારે એને પરમાર્થ સ્પષ્ટ સમજાય છે. નહીંતર ગમે તેટલું સ્પષ્ટ કહ્યું હોય તો પણ એને સમજવામાં આવતું નથી. એ વાત લીધી છે એક પત્રમાં, નંબર મને યાદ નથી. એટલે શું કહ્યું અહીંયા, કે જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી. મોક્ષાભિલાષી લીધો છે, ગમે તે મુમુક્ષુની તો વાતે નથી લીધી, મોક્ષની અભિલાષા સુધી જે પહોંચ્યો છે એની વાત છે. શું? અને મનન તથા નિધિધ્યાસનનો હેતુ થતો નથી, અને એ ઉપદેશનું એને મનન થઈ જાય, એ ઉપદેશનું એને વિઝ્યુલાઇઝેશન થાય, નિધિધ્યાસન એટલે એવું એને કંઈ કારણ બનતું નથી, એટલે કે એમાં એની એટલી રુચિ કામ કરતી નથી. કેમ કે એની રુચિ બીજે પડી છે. માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પુરુષોએ કહ્યું છે. એ વાત એમણે આ સ્ટેજે લીધી છે. આમાં કહેલી વાત સર્વશાસ્ત્રને માન્ય છે. આ વાતમાં કોઈ શાસ્ત્ર બીજી વાત કરતો નથી, બહુ વ્યવસ્થિત છે. પોતે જે કંઈ પ્રતિપાદન કરે છે એ વિષય ઉપર એમની માસ્ટરી છે. શું? મુમુક્ષુને મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરવાની યોજના એમના અંતરમાં રહેલી છે. ઋષભદેવજીએ 98 પુત્રોને તારવા ત્વરાથી મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યો હતો. શું કહે છે? આદિનાથ ભગવાન પહેલા તીર્થંકરે પણ એમના 98 પુત્રોને મોક્ષ, 98 મોક્ષ માગ્યા. શું? એ ત્વરાથી મોક્ષમાં ગયા, જલ્દી એ જ ભવે મોક્ષમાં ગયા એમ એમણે આ ઉપદેશ કર્યો હતો. તેનો ભક્તિનો ઉપદેશ કર્યો હતો કે 3 સ્ટેજ પાર કરીને તું ભક્તિમાં બરાબર આવજે. ક્યારે આવીશ? કે ઓળખાણ થશે ત્યારે. એમ વાત લીધી છે. ઋષભદેવજીએ 98 પુત્રોને ત્વરાથી મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યો હતો, એટલે આ વાત નવી છે એમ નથી એમ કહેવું છે. ઋષભદેવ ભગવાનનું નામ લીધું ને, પાર્શ્વનાથ ભગવાનનું કેમ ન લીધું? કે એ પાછળથી તીર્થંકર થયા, એ પહેલાં કંઈક બીજું ચાલ્યું એમ નથી. પહેલાં તીર્થંકરના ઉપદેશથી જ આ વાત આ જ પ્રકારે ચાલી છે. ભગવાનની દિવ્યધ્વનિમાં પણ આ જ વાત આ પ્રકારે ચાલી છે. અને પરીક્ષિત રાજાને સુખદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે, એટલે મધ્યકાલીનની વાત કરી. શું? ત્યાર પછી પણ જે જે મહાત્માઓ જ્ઞાનીઓ થયા એણે પણ એ જ વાત કરી છે. અનંતકાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. જુઓ, નહીતર વાત એમ છે કે ઉપાદાનથી પામે, પણ એ ઉપાદાન એવું છે કે જ્ઞાનીને અનુસરે નહીં તો અનંતકાળે પણ પામે નહીં. એમ છે, અનંતકાળ સુધી નિજ છંદે એટલે પોતાની ઈચ્છાએ પરિશ્રમ કરે મુક્ત થવા માટે. તો એ પોતે પોતાથી આત્મજ્ઞાન પામે, પોતાના સ્વરૂપનું જ્ઞાન પામે એવું કોઈ દિવસ બની શકે નહીં. પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. જુઓ, ઓલું તો અશક્ય છે એમ કે છે, અનંતકાળે પામે એમ પણ નથી, અનંતકાળે પણ ન પામે એમ વાત છે. અને જ્ઞાનીની આજ્ઞાના આરાધનમાં આવે એટલે એમના ઉપદેશનું, આજ્ઞાનું અમલીકરણ કરે તો અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન પામનારા જીવો ઇતિહાસમાં થઈ ગયા છે એમ કહેવું છે, ભૂતકાળના ઇતિહાસમાં થઈ ગયા છે. આજ્ઞાનું આરાધન એટલે શું? એ જ્ઞાની એની યોગ્યતા જોઈને જે કહે છે એનું અમલીકરણ કરે છે. પરિભ્રમણ માટેનું ઉપાદાન છે, મુક્ત થવા માટેનું ઉપાદાન નથી. એમાં શું છે કે આત્માનું જે મૂળ સ્વરૂપ છે, ઉપાદાનનો અર્થ શું? નિજ શક્તિ. ઉપાદાન એટલે પોતાની શક્તિ. ત્યારે શાસ્ત્રમાં એ વાત પ્રસિદ્ધ છે કે આત્મામાં અનંત શક્તિ છે, એવી વાત તો ખુલ્લી છે. બધા આત્મામાં અનંત શક્તિ છે, પણ જો જ્ઞાની પુરુષને અનુસરે નહીં, એની આજ્ઞામાં વર્તે નહીં, તો અનંતકાળે પણ ન પામે એવી વાત. એવું એ ઉપાદાન છે. શક્તિ હોવા છતાં પણ આટલી શરતને આધીન છે એમાં. અને એ વસ્તુ સ્થિતિ છે, એવી વસ્તુ સ્થિતિ છે. પામે નહીં ગુરુ ગમ વિના યહી અનાદિ સ્થિત. યમ નિયમ સંયમમાં શું કહ્યું કે એમું સાધન અનંત વાર કર્યા છતાં કાંઈ પામ્યો નહીં, તો હવે શું? કે હવે એક વાત છે કે તું સદગુરુના ચરણે જા. હો વાત રહી સો ગુરુ ગમ કે, એ ગુરુગમની વાત છે. અનંતકાળ સુધી પરિશ્રમ કરે તો ન પામે, ને નહીતર સહજ માત્રમાં પામે. એ વાત એમણે પોતાના અનુભવથી કરી છે 194 પત્રમાં, કે અમે પણ પરિશ્રમ ઘણો કરેલો, પણ કોઈ એક સત્પુરુષ મળ્યા પછી માર્ગ હાથમાં આવ્યો છે, ત્યાં સુધી અમને આ માર્ગ હાથમાં નથી આવ્યો. બિન સદગુરુ કોઈ ન ભેદ લહે, મુખ આગળ હે કહે બાત કહે. ભેદ એટલે રહસ્ય, ભેદ એટલે રહસ્ય. જે યોગ્યતા અયોગ્યતામાં ઊભો છે, ત્યાંથી કેવી રીતે પરમાર્થ માર્ગને પામવો, એવો જે રહસ્યભૂત વિષય છે એ ગુરુ સિવાય, જ્ઞાની સિવાય કોઈ જાણતો નથી. બિન સદગુરુ કોઈ ન ભેદ લહે, મુખ આગળ હે કહ બાત કહે. મુખ આગળ એટલે તારા સ્વરૂપમાં નજીક જ છે, કોણ તને કહેશે, કોણ કોણ તને સમજાવશે, અંતર્મુખ થવાનો રસ્તો કોણ બતાવશે? આ વાત છે. જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે, કે શાસ્ત્રમાં તો જ્ઞાનીઓએ વાત કરી છે અને એ શાસ્ત્રો અમારી પાસે ઘણા છે, તો એમે અમે એ શાસ્ત્રોથી જ્ઞાનીની વાતને સમજીને કેમ ન પામી શકીએ એનો ખુલાસો હવે આપે છે. કેમ કે આ એક નડતર મોટા ભાગના ભૂલેલા બુદ્ધિશાળીઓને છે. કોને? ભૂલેલા બુદ્ધિશાળીઓને. ભરવાડિયા બુદ્ધિ નહોતી. એક બી વાત કરી હતી ને, ભરવાડને બુદ્ધિ આવે કે પેટમાં દુખે છે કે માથું દુખે છે કે હાલ ડાક્ટર પાસે જઈ. ભણેલો હોય ને એને એમ થાય કે હું તો ભણેલો છું, મેડિકલ બુકનો ખરીદી લઉં. અને એક એક રોગ ઉપર સ્પેશિયલ બુકો લખાયેલી છે. અત્યારે શું છે, કબજિયાત થઈ હોય તો કબજિયાત ઉપરની બુક, શરદી થઈ હોય તો શરદી સળેખમ ઉપરનું પુસ્તક. શું? અને બહુ જ બહુ જ ભણેલા ગણેલા હાઈ લેવલના વૈદ્યો અને ડૉક્ટરો એ પુસ્તક લખે છે. ફેમિલી ડૉક્ટર તો સાધારણ ભણેલું હોય, આ તો બહુ ઊંચી ડિગ્રીવાળાએ વાત કરી હોય તો એ જ વાત પહેલાં વાંચવી જોઈએ ને. તો કે ભરવાડ જેટલી બુદ્ધિ નથી એમ છે. આવી ભૂલ બુદ્ધિવાળા કરે છે એની સામે કૃપાળુદેવ સ્પષ્ટીકરણ આપે છે કે શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે. શાસ્ત્રમાં ઘણી વાતો કરી છે પણ એ વાતો બુદ્ધિ પરોક્ષ છે. એ વાતો બધી પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે, યોગ્યતા ઉત્પન્ન થવા માટે વાત કરી છે. એથી આગળ આત્મજ્ઞાન કોઈ પુસ્તક વાંચીને કરી લે એ વાતમાં કાંઈ માલ નથી. પાત્રતામાં આવી શકે છે. શાસ્ત્ર વાંચીને પાત્રતા સુધી પહોંચે પણ કોઈ આત્મજ્ઞાન પામી શકે એ વાતમાં માલ નથી, એ બની શકે એવું નથી. પણ તે જીવને અધિકારી થવા માટે કહી છે. મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. એટલે કે જ્ઞાની પ્રત્યક્ષ જ જોઈએ એમાં, કેમ કે એમાં તો પરિણમન જોવાનું છે. શાસ્ત્રમાં પરિણમન નથી, શાસ્ત્રમાં પરિણમન નથી, એ તો જડ છે. અહીં તો પ્રત્યક્ષ જ્ઞાની જોઈએ. એ પણ નિમિત્ત ન થાય, કેમ કે તે સજીવન મૂર્તિ નથી. સજીવન મૂર્તિ વિના કલ્યાણ થાય એમ માનવું એ જીવની કલ્પના છે. આ અમારું હૃદય છે. શું? કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પના એ કરી સતને પ્રાપ્ત કરી શકતો નથી. સજીવન મૂર્તિ પ્રાપ્ત થયે જ સત પ્રાપ્ત થાય છે, સત સમજાય છે, સતનો માર્ગ મળે છે અને સત એવા સ્વરૂપ ઉપર લક્ષ આવે છે. સજીવન મૂર્તિના લક્ષ વગર, એટલે કે સજીવન મૂર્તિ મળ્યા વિના પણ જે કાંઈ પણ કરવામાં આવે છે તે જીવને બંધન છે. મોક્ષનું કારણ નથી, તે જીવને બંધન છે. આ અમારું હૃદય છે, આવી ચોખ્ખી વાત કરી છે. શું માટે? એ કલ્પના છોડી દેવી, એ કલ્પના છોડી દેવી. પ્રત્યક્ષ જ્ઞાનનો કોઈ અન્ય પર્યાય નથી. જ્ઞાનની પ્રત્યક્ષતાનો જે પર્યાય છે એનો કોઈ વિકલ્પ નથી, એનો કોઈ અન્ય પર્યાય નથી, એનો કોઈ ઓલ્ટરનેટિવ નથી, એની કોઈ અવેજી જ નથી. શું? ઉઘરાણીએ જાઉં ને રૂપિયાનો આપે તો માલ લઈ લ્યો કે ભાઈ માલ આપી દેતો. હા, અહીંયા કોઈ અવેજી નથી એની. હા, તો એક જ વાત છે, પ્રત્યક્ષ એટલે પ્રત્યક્ષ જોઈએ, એમાં બીજો કોઈ ઉપાય નથી. આ વાત કૃપાળુ દેવે ફરી ફરીને ફેરવી ફેરવીને અનેક શૈલી કરીને આ વાત એમને ઉપસાવી છે એમના પત્રોમાં. એ એક એમનો બહુ મોટો ઉપકાર છે, નહીતર ધ્યાન જાય એવું નથી. એમાં ભણેલા ભૂલે છે, ભણેલાનું ધ્યાન જાય એવું નથી. બાકી તો સીધી સાદી વાત છે કે અનંતકાળનો અજાણ્યો મોક્ષ માર્ગથી મુક્ત થવાના માર્ગથી અનંતકાળનો અજાણ્યો એ માર્ગ જાણેલાને ન પૂછે તો શાસ્ત્ર કાંઈ માર્ગ બતાવી દે એમ નથી. કેમ કે શાસ્ત્ર વાંચીને અર્થનો અનર્થ કરે તો શાસ્ત્ર કેવી રીતે કરે કે તું અહીંયા ભૂલ્યો છો. શાસ્ત્ર વાંચીને સમજાણું તો એનું અભિમાન થાય તો શાસ્ત્ર કેવી રીતે કે તું આ વાંચીને અભિમાન કરે છે. નાની તો તરત ફટકાર છે, એ તો તરત ફટકાર છે. હું થયું ભક્તિ કરે છે કોઈ તો ભક્તિવાનને ફટકારે તો ભક્તિનું અહમ આવ્યું તને. હે, દાસાનું દાસ પણ આવવું જોઈએ. પ્રત્યક્ષ પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષનો કોઈ ઓલ્ટરનેટિવ નથી એમ કહેવા માગે છે કે શાસ્ત્રથી એ રીતે જ્ઞાન થાય નહીં. મોક્ષ થવા માટે, જ્ઞાન પામવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા, એનું આરાધન એટલે એનું અમલીકરણ કરવું જોઈએ. પ્રત્યક્ષ જેમ કહે એમ એકોર્ડિંગલી, જ્યારે જ્યારે જેમ કહે તેમ ત્યારે ત્યારે. કેમ કે આ તો ભાવરોગ છે અને તું ઇન્સેન્ટિવ કેરમાં દાખલ થયો છો. એ હા, એટલે અંડર સ્ટ્રિક્ટ સુપરવિઝન. જેમ કેમ અડધી અડધી કલાકે 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 દિવસે દિવસે જ્યારે જેમ કહે તેમ એ પ્રમાણે ચાલવાની તારી તૈયારી છે, તારો મોક્ષ નિશ્ચિત છે. નહીતર આ રોગ છે એ ડગલે ને પગલે એમાં ભૂલે છે જીવ, હાલતા ને ચાલતા ભૂલ કરી બેસે છે અને પોતાને ખબર રહેતી નથી એવી સ્થિતિ છે મુમુક્ષુને. આ જ્ઞાન માર્ગની શ્રેણી કઈ? જ્ઞાન માર્ગે ઉપર ઉપરના સ્ટેજમાં પ્રવેશ કરવું હોય તો આ ઉપાય છે, આ પ્રકાર છે. એ પાયમાં વિના બીજા માર્ગથી મોક્ષ નથી. આ સિવાય કોઈ બીજો રસ્તો પકડવા માગે મોક્ષ નહીં થાય. અનંતકાળે પણ આ એક જ માર્ગ છે, બીજો માર્ગ નથી. 194માં એમણે કહ્યું છે અને ત્યાં પણ છેલ્લું દ્રષ્ટાંત લીધું છે. ઋષભદેવ ભગવાનની પણ વાત કરી છે અને છેલ્લા તીર્થંકર છેલ્લા કેવળી જંબુ સ્વામી થયા. આ ક્ષેત્રમાં મહાવીર ભગવાન પછી એમના જ શિષ્યો હતા. એમાંથી ત્રણ શિષ્યો પંચમારાને વિશે મોક્ષને પામ્યા કે જેનો જન્મ ચોથા આરામાંથી હતો, ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી અને જંબુ સ્વામી. તો છેલ્લા કેવળી જે જંબુ સ્વામી થયા હતા એને પણ સુધર્મા સ્વામી આ જ ઉપદેશ આપ્યો હતો, બીજી વાત નહોતી કરી. એમ કે એ ગુપ્ત તત્વને જે આરાધે છે આ એક ગુપ્ત રહસ્યવાળી વાત છે. એને જે આરાધે છે સમજે છે એમ નથી લીધું, એ પ્રમાણે એ કહે એ પ્રમાણે કરે છે. તે પ્રત્યક્ષ અમૃતને પામી એને અમૃત પીધું એમ કહે છે. એને શું પીધું? સત્સંગ અમૃત છે, ત્રણેય કાળનું અમૃત છે. પણ ક્યારે? કે પોતાને આરાધવાની તૈયારી થાય ત્યારે. નહીતર સાંભળીને પાછો પ્રતિબંધને દ્રઢ કરે. તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે, નિર્ભય થાય છે, અથવા અમર થઈ જાય છે. કંઈક અમૃત પીએ મરે નહીં, મરે નહીં, એનું નામ અમૃત પીધું એને. કે ક્યારે પછી એને જન્મ મરણ કરવા પડશે? દુનિયામાં પણ પ્રમાણિકપણે વાત તો એમ છે કે જેટલો માલ લેવો હોય એટલા પૈસા આપવા પડે, સીધી વાત છે ને? અને જેટલી વાર જેટલો માલ લેવો હોય એટલી વાર એટલા પૈસા આપવા પડે. હવે તારે મોક્ષ જોતો હોય તો એના પ્રમાણમાં તારી કોઈ તૈયારી છે કે હા મફતમાં જોઈએ છે? તો એમ કહે છે કે જેને જોઈએ છે જાજું ને દેવું છે ઓછું, એને તો પ્રમાણિકતા નથી. અને જે ખરેખર લેવા આવે છે એ તો એમ કહે છે કે રૂપિયાનો માલ હવા રૂપિયો દઈને પણ લેવો છે એટલે લેવો જ છે, લીધા વગર જવું નથી. આ બજારમાં તેજી બેસે શું કરે છે? પીઠ ભાવે માલ લેશે કે નહીં? છાપી છાપીને લે, છાપીને એટલે હું નવો ભાવ, ઊંચો ભાવ આપે, બજારની ભાષા છે. હે, કમિશન એજન્ટ હોય ને, બીજાના હાથે માલ લેવડાવે, સીધો લેવા જાય તો ગમે એ ભાવે ન મળે. મોટો પૈસાવાળો મોટી આસામી હોય, સીધો બજારમાં લેવા જાય, ધીરુભાઈ અંબાણી શેર લેવા જાય, એને કોઈ ન આપે, યાદ હાથે જ એને માલ લેવો પડે. એને શું કે છાપી છાપીને માલ લેજે, છાપી છાપીને એટલે નવો ભાવ દેવો પડે, એ ગમે એ દેજે, તો માલ લેવાનો છે એટલે લેવાનો જ છે. આપણો સોદો થઈ જવો જોઈએ, અંડન થવો જોઈએ નહીં, ડન કરીને આવજે એમ કે આટલું આટલું લઈ લેવાનું એટલે લઈ લેવાનું કોઈ પણ ભાવે. તો રૂપિયાની જગ્યાએ સવા રૂપિયા શું કરવા આપે છે કે એ સવા રૂપિયા એને 5 રૂપિયા દેખાય છે આવતીકાલે, એટલે કેટલા દેખાય છે એને? અત્યારે 4 આના વધારે દે છે, પણ એને 1000 રૂપિયાવાળા 4 ગણા ઉપજવાના છે, 5 રૂપિયા એટલે શું? એમ અહીંયા તૈયારી હોવી જોઈએ કે મારે માલ લેવો છે, કોઈ પણ ભોગે લેવો છે. અનંતકાળના દુઃખ જતા હોય ને અનંતકાળ સુખી થવાતું હોય તો એના માટે કોઈ શરત હોય નહીં, પીઠ ભાવે જ લેવાનું હોય કે નહીં? બસ વાત પૂરી થઈ ગઈ, પછી કાંઈ વાંધો નથી. એ પ્રત્યક્ષ અમૃતને પીને અમર થઈ જાય છે, એને મરવું પડતું નથી. જેને જન્મ મરણ નથી એને બીજા દુઃખ ક્યાં રહ્યા? વાતનું મૂલ્યાંકન થવું ઘટે બસ. જ્યાં સુધી યથાર્થ સમજણથી એની કિંમત આવતી નથી ત્યાં સુધી આટલી તૈયારી થતી નથી. આટલી તૈયારી થયે એનો બેડો પાર થયા વિના રહેતો નથી જવા.